રાજકોટમાં તારીખ 14/9/83 પર્યુષણ પર્વ ઉપર પૂજ્ય ભાઈશ્રી નું પ્રવચન.
મલિન થયો જ નથી ને, મલિન થવું એ મારો ધર્મ મારો સ્વભાવ જ નથી ને. અપવિત્ર મલિન ભાવ થાય છે એ પરિણામ માં થાય છે, છતાં પણ આત્મા એ પરમાત્મા અંદર પવિત્ર જ્ઞાન આનંદ મૂર્તિ બિરાજમાન છે એવું સંધાન કરીને પછી અંતર સન્મુખ થઈને અનુભવ કરવો, તેને ખરેખર સમ્યક દર્શન રૂપી આચરણ કહેવામાં આવે છે. અને જેને સમ્યક દર્શન પ્રગટ થયું એવા સાધક મુનિવરોને ચારિત્ર દશામાં 10 પ્રકારના ધર્મો પ્રગટ થાય છે. એમાં 3 પ્રકારના ધર્મનું વર્ણન આપણે થયું. આજે 4થો સત્ય ધર્મનો દિવસ છે. આજે 10 લક્ષણ પર્વનો 4થો દિવસ છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ અને ઉત્તમ આર્દવ એ 3 ધર્મોનું, ધર્મ એટલે આત્માનો જે સ્વભાવ હોય એને ધર્મ કહેવાય. શુભ ભાવ આત્માનો સ્વભાવ નથી, માટે તે ધર્મ નથી પણ અધર્મ છે. નવ તત્વનું જેવું રૂપ અને જેવું સ્વરૂપ હોય એને પ્રથમ ખ્યાલમાં લેવા જેવું છે કે શુભ ભાવ એ આત્માનો સ્વભાવ નથી, આત્માની પર્યાયનો એ વિભાવ છે, તેથી એ ધર્મ નહીં પણ અધર્મ ભાવ છે. અને ધર્મ તો આત્માના આશ્રય જેટલી વિતરાગતા પ્રગટ થાય એ વિતરાગ ભાવ આત્માનો સ્વભાવ હોવાથી તેને પરમાત્મા ધર્મ કહે છે. એમાં અહીંયા 3 પ્રકારના ધર્મોનું વર્ણન થયું. આજે ઉત્તમ સત્ય ધર્મનો દિવસ છે. સત્ય ધર્મ આત્મામાં વસે છે, સત્ય ધર્મ વાણીમાં નથી, સત્ય ધર્મ વિકલ્પમાં નથી, સત્ય ધર્મ પોતાના આત્માના સ્વભાવમાં છે. સત ચિત્ત અને આનંદ એવો આત્માનો સ્વભાવ એનો અનુભવ કરતા જે વિકરાગ દશા પ્રગટ થાય તેને ચારિત્ર અથવા સત્ય ધર્મ કહેવામાં આવે છે. આ ઉત્તમ ક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યક દર્શન પૂર્વક જ થઈ શકે છે. આ ભાદરવા સુદ પાંચમ થી 14 સુધીના દિવસોને 10 લક્ષણ પર્વ કહેવાય છે. પર્વ એટલે માંગલિક દિવસો જેમાં આત્માની આરાધના કરી અને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો. અનુભવ સુધી ન પહોંચે તો અનુભવની કોશિશ કરવી શ્રદ્ધાપૂર્વક. પહેલા જેવો આત્મા છે એવો શ્રદ્ધામાં લેવો, અને એ શ્રદ્ધા સાચી જો હોય તો એનો પ્રયોગ કરતા ઉપયોગ અંદરમાં આવી શકે છે. માટે શ્રદ્ધાના બળે ઉપયોગ અંદરમાં ખેંચાય છે. શ્રદ્ધા વિપરીત ને ખોટી હોય ને ધ્યાનમાં ગમે એટલો બેસે તો પણ એનું ધર્મ ધ્યાન ન થાય. નિગ્રંથ સંત મુનિવરોને સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ઉત્તમ સત્ય ધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રી પદ્મનંદી આચાર્ય દેવ કરે છે. શ્લોક 91 છે. ઉત્કૃષ્ટ જ્ઞાન ને ધારણ કરનારા મુનિવરોએ અતિન્દ્રિય જ્ઞાન રૂપે પરણમેલા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. આ સાધુની બાહ્ય દશાનું વર્ણન પહેલા કર્યું કે પ્રથમ તો મુનિરાજોએ મૌન જ રહેવું જોઈએ. એટલે કે પરમ સત્ય આત્મ સ્વભાવની એકાગ્રતામાં રહીને મૌનનો અર્થ કરે છે. મૌન એટલે શું કે પોતાનો સત્ય સાહેબો ભગવાન આત્મ સ્વભાવ છે એની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ. એટલે કે વિકલ્પનું ઉત્થાન જ ન થાય બોલવાનું સહજપણે. આ
આગળ
ધર્મ છે તો મોક્ષ તો કહી ફળ મોક્ષ છે. શુદ્ધ આત્માનો ઉપદેશ સાંભળીને શુદ્ધ આત્માનો જે અનુભવ કરે તો એને અંતકાળમાં મોક્ષ એટલે પૂર્ણ આનંદની અવસ્થા, પૂર્ણ આનંદની ઉપલબ્ધિ પ્રાપ્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય જેમાં પ્રગટ થાય, એ અનંત વીર્ય પ્રગટ થાય, એ અનંત આનંદને ભોગવે. એ આનંદ એનો સ્વભાવ અને અનંત વીર્ય પ્રગટ થયું છે. એ સુખને ભોગવતા થાક ન લાગે, દુઃખને ભોગવતા થાક લાગે. કેમ કે દુઃખને ભોગવવું એ વિભાવ છે, તેથી એમાં થાકી જાય જીવ. પણ સુખને ભોગવતા થાક લાગે નહીં. કેમ કે સુખ આત્માનો મૂળ સ્વભાવ છે. સાદી અનંત કાળ સિદ્ધ પરમાત્મા આનંદ ને સુખ ને ભોગવે, કોઈ થાક એને લાગતો સ્વભાવના વેદનમાં થાક ન હોય, વિભાવના વેદનમાં થકાવટ હોય. અશુભ ભાવનું વેદન એ પણ થાક અને શુભ ભાવના વેદનમાં પણ થાક. સતીભાઈ કે કાલથી 3 કલાક અહીંયા પૂજા કરવાની છે, એક હારે કોઈ ઉઠવાનું નથી, તો સંખ્યા કેટલી રે એ જોવાની વાત જોઈ લેજો. એ ભગવાન ની પૂજા શુભ ભાવ છે, એમાં થાક લાગે જીવને, જેમાં થાક લાગે તે વિભાવ છે, અને જેમાં થાક ઉતરી જાય અનુભવમાં થાક ન લાગે એને સ્વભાવ કહેવામાં આવે છે. કોઈને એમ પૂછવામાં આવે કે તમને પ્રિયમાં પ્રિય શું, તો કે ભાઈ મને તો આઈસ્ક્રીમ બહુ ભાવે છે ને, આઈસ્ક્રીમ ખાઉં કે આઈસ્ક્રીમ ખાઉં તો મને બહુ મજા આવે. ઠીક, આઈસ્ક્રીમ થી તને મજા આવે છે ખાવામાં? હા, બહુ મજા આવે, એમાં કંટાળો જ ના આવે. કેમ કે જેમાં મજા આવે એમાં પછી કંટાળાની શું વાત? 5 કિલો આઈસ્ક્રીમ મગાવ્યો દેખાડે કે લે હવે ખા, થોડો થોડો ખાધો ખાધો, હા હવે નહીં. પણ તું કહેતું તું ને આઈસ્ક્રીમ ખાવાથી મને મજા આવે છે, તું આ બોલીને કા ફીરો? અભી બોલા અભી ફોક. કેમ કે આઈસ્ક્રીમ ખાવાનો જે વિકલ્પ છે, આઈસ્ક્રીમ તો ખાતો નથી પણ આઈસ્ક્રીમ તરફના રાગને એ ચાકે છે, વેદે છે, અનુભવે છે. રાગ નું વેદન છે, આઈસ્ક્રીમ નું વેદન હોય આઈસ્ક્રીમ તો લિમિટ પણ છે. પછી કે ભાઈ મારે જોવાની કે મારે ફિલ્મ જોવો ને, પિક્ચર તો બહુ મજા આવે, ચાલો ભાઈ પિક્ચર જોવા. પિક્ચર વાળાને કહી દીધું કે 12 કલાક કન્ટિન્યુ રાખીએ, જેટલા પૈસા લેવા હોય એટલા લેજે, પણ આ અમારા જુવાનિયાને આજ બેસાડવો છે. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક થઈ, હા મને હવે કંટાળો આવે છે. ના, તું કેતો તો ને કે પિક્ચર જોવાથી મને સુખ ઉપજે છે, તો પિક્ચર જોવાથી તારે સુખ ઉપજવું જોઈએ, ને ઉપજતું હોય તો તારે છોડવાનો ભાવ આવવો ન જોઈએ, કંટાળો ના આવવો જોઈએ. એમ જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર, આ જ્ઞેયથી લાભ, આ જ્ઞેયથી સુખ, પાછું એક જ્ઞેય બદલાવી નાખે, પાછું ત્રીજું જ્ઞેય, એમ 5 ઇન્દ્રિયના વિષયને સુખને માટે ફેરવે છે, બદલાવ્યા કરે છે. 1 ઇન્દ્રિયના વિષયમાં એનો ઉપયોગ જાજે વખત ટકી શકતો, જ્યાંથી ટકે કેમ કે એના લક્ષ્યે દુઃખ થાય છે માટે ટકતો નથી. અને ભગવાન આત્મા જે છે એ પણ જ્ઞેય છે, એનું લક્ષ્ય કરીને એમાં લીન થાય, સાદી અંતર ટકે છે, એને દુઃખ થતું નથી, પણ સુખ નું વર્ણન આવે છે માટે ટકે છે ઉપયોગ એમાં. અને ઉપયોગ ફટ બીજે થી ફરે છે, એનું કારણ કે પરલક્ષ્ય ઉપયોગમાં આગળતા થાય છે, એનું પ્રૂફ છે. અનુભવ કરી જુઓ બધા કે પરના આશ્રય સુખ થતું હોય તો કેટલીક માત્ર સુખ થતું નથી, કલ્પના માત્ર છે, થોડી કલ્પના, જાંજવાના જળ. સુખ તો આત્મામાં ભર્યું છે, અંદરમાં જો ભાઈ નિહાળ, એક વખત આત્માને જો તને પછી બીજું કઈ રૂચશે. એક વખત આત્માના દર્શન કરીને આનંદ પ્રાપ્ત થયો પછી ક્યાંય તને બહાર ગોઠશે નહીં, ક્યાંય ગમશે નહીં, બધી જગ્યાએથી ઉપયોગ પાછો ફરીને અંદરમાં આવશે. જે જોઈ છે એ બહાર મળતું નથી અને અંદરમાં છે એમ શ્રદ્ધાને અનુભવમાં આવી ગયું, એટલે ફરી ફરીને જે ઉપયોગ સાધકનો આત્મસન્મુખ થાય છે એનું કારણ એને સુખની પ્રાપ્તિ અંતરમાંથી આવે છે, બહારથી સુખ મળતું નથી. કે જે શુદ્ધ નહીં ભૂતાર સત્યા છે એનો આશ્રય કરવાથી સમયકર્ષી થઈ શકાય, એને જાણ્યા વિના, એને શુદ્ધ આત્માને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારમાં મગ્ન તે શ્રદ્ધાનો દોષ છે. વ્યવહાર હોય સાધકને, પણ વ્યવહારમાં મગ્ન લીન ન હો. વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન સંતાન રૂપ નિશ્ચય સમ્યક, નવ તત્વના જ્ઞાન સંતાન લીધું નથી, આત્માના જ્ઞાન અને શ્રદ્ધાન રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતું નથી. વ્યવહારમાં મગ્ન છે, એકદમ શુભ ભાવમાં રસ એને લાગ્યો છે. શુદ્ધ આત્મા કોણ છે એની દરકાર કરતો નથી, સાંભળાવ સંભળાવનારા હોય તો સાંભળવાની રુચિ કરતો નથી, પોતાની મેળે તો જાગતો નથી, પણ કોઈ જગાડનાર આવે તો પણ એ જાગે નહીં. એવા ઊંઘમાં બહુ એકદમ હોય ને ઘણા, ઘરના છોકરાઓ પણ જગાડે કે હવે ટાઈમ થઈ ગયો સ્વાધ્યાય નો, વાર છે, જવાર છે, મને રાત્રે ઊંઘ નથી આવી. કોઈ જગાડે
છોકરા બાપ નું ઉછાડે એવું નથી, બાપ છોકરા નું
ઉછાડે. હવે એવું છે, અરે સંતો મળ્યા તારી મેરે તો તું જાયગો નહીં, અને સંતો મળ્યા અને બંસી બજી. શું દેવસિંહભાઈ બંસી બજી તારી? એક જરા લલકારો થોડું. બંસી વાગી ભેદ જ્ઞાન ની, એમાં સુર નીકળો, એમાં બસુર નતો, કર્ણ પ્રિય સુર નીકળો કે તારો ભગવાન આત્મા પુણ્યને પાપની લાગણીથી ભિન્ન વર્તમાન બિરાજમાન છે, એને ભિન્નપણે સદાય જ્ઞાનમાં લે, એને અભિન્નપણે એકત્વપણે માન્યું છે, એનું વિભક્ત કરીને જુદા પાડી દે. આવી એક બંસીનો અવાજ નીકળ્યો અને એમાં લાયક જીવો એ સુર સાંભળીને ડોલવા મીડા સભામાં, અને એના કેનાર કહેવાનું વાચ્ય કોઈ ગ્રહણ કર્યું ધારણામાં રાખ્યું નહીં, કોઈ કોઈ જીવે તો એનું વાચ્ય પકડીને અનુભવ પણ કર્યો. એવો કોઈ 45 વર્ષનો કાળ, ઉત્તમ ચોથો કાળ આવ્યો હતો, એના પાછળ પાંચમો કાળ બેસી ગયો. હવે એ વ્યવહાર નહીં, પણ હવે જે 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર ને ભૂતાર છે, અસત્યાર છે, જૂઠો છે, કે આશ્રય કરવા યોગ્ય નથી. હોય એ જુદો વિષય અને એનો આશ્રય કરવો તે જુદો વિષય. હવે એ વ્યવહાર નહીં, પણ કોઈ કોઈને કોઈ વખતે વ્યવહાર નહીં, પણ કોઈ કોઈને એટલે અજ્ઞાનીને નહીં અને કેવળી ભગવાનને પણ નહીં, કોઈ કોઈને એટલે સાધક ધર્માત્મા ને, અને કોઈ વખતે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર સરિકલ્પમાં આવે તે વખતે અજ્ઞાનીને વ્યવહાર હોય નહીં, કેવળીને વ્યવહાર ન હોય. થોડી શુદ્ધતા અને અશુદ્ધતાના ભેદ પડે કે એવો વ્યવહાર કેવળીને ન હોય, પૂર્ણ થઈ ગયા કૃત્ય કૃત્ય. અજ્ઞાનીને નિશ્ચય નથી માટે વ્યવહાર નથી. અને એ મુનિરાજ સપ્તમ ગુરુ સ્થાનમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જાણી ગયા હોય ત્યારે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એને હોતો નથી, એ તો ડૂબી જાય છે અંદરમાં. પણ સવિકલ્પ દશા વખતે કોઈ કોઈને કોઈ વખતે એટલે સવિકલ્પનો કાળ હોય ત્યારે આ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જ્યારે 11મી ગાથામાં શુદ્ધાત્મા આદરેલો પ્રયોજનવાન કયો અને વ્યવહાર નહીને હે કયો, એને અભૂતાર્થના સત્યાર કર્યો, એનો આશ્રય છોડાવ્યો હતો એટલે એને અભૂતાર્થના સત્યાર કયો. પણ હવે જયારે 11મી ગાથામાં શુદ્ધાત્મા ઉપાદેયપણે થયો એવા સાધકને વચ્ચે વ્યવહાર આવે છે એ સવિકલ્પ દશામાં એને જાણેલો પ્રયોજનવાન છે. શુદ્ધાત્મા આદરેલો પ્રયોજનવાન અને સાધકની અવસ્થા છે એને વ્યવહાર આવ્યા વિના રહેતો નથી ગુણસ્થાન પ્રમાણે, પણ જાણેલો પ્રયોજનવાન છે એ તે કાળે આવશે. સર્વથા નિષેધ કરવા યોગ નથી. જાણવા માટે ઉડારીશમાં કે વ્યવહાર છે જ નહીં, વ્યવહાર નહીં નો વિષય જ નથી, અભૂતાર્થનો સત્યાર્થ કયો તો એટલે સર્વથા જ્ઞાનના ગ્રહીપણે પણ નથી, એમ નથી. ધ્યાનના ધ્યેયપણે નિષેધ કર્યો હતો, પણ જ્ઞાનના જ્ઞેયપણે તો ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન એ પ્રકારે ભૂમિકા અનુસાર પાંચમા વ્રત, દેશ વ્રત, સાચા દેવગુરુ શાસ્ત્રનો શ્રદ્ધાનો વિકલ્પ, ભગવાનની પૂજાનો વિકલ્પ, એવા વ્યવહારો સાધકને પણ હોય છે. જ્યારે 11મી ગાથામાં ઉપાદેયની મુખ્યતા કહી, ત્યારે 12મી ગાથામાં કહ્યું કે આ વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે. શુદ્ધ આત્મા ઉપાદેયપણે જાણેલો પ્રયોજનવાન,
જ્યારે આ શુભ રાગ હેપણે જાણેલો પ્રયોજનવાન, એ પ્રયોજનવાન ક્યારે શબ્દ લાગુ પડે કે હે બુદ્ધિ હોય તો, ઉપાધેય બુદ્ધિ થઈ જાય તો જાણેલો ન કહેવા, એ તો આદરેલો થઈ ગયો. આ થોડીક વાત સમજવી તો પડશે. ધર્મ કરવો હોય તો ધર્મનું શું સ્વરૂપ અને ધર્મી થયા પછી શું એની દશાઓ હોય છે એનું જ્ઞાન પણ કરવું જોઈએ. આ જ્ઞાન કરાવે છે. જ્ઞાનના જ્ઞેયમાંથી કાઢીશમાં કે પર્યાય છે જ નહીં, શુભ ભાવ છે જ નહીં, કોઈ તત્વ છે નહીં, તો કોઈ તત્વ નથી તો નવ તત્વ માંથી આઠ તત્વ થઈ ગયા. પુણ્ય નથી સર્વથા, પુણ્ય છે પણ પુણ્યથી ધર્મ ન થાય એમ જાણજે. પુણ્ય બંધનું કારણ છે તો જાણેલો પ્રજ્ઞાન થયો. એથી તેનો ઉપદેશ છે વ્યવહાર જાણવા માટે. એ ગાથા બારમી છે. શુદ્ધો શુદ્ધા દેશો નાયો પરમ ભાવ દર્શિહીન વ્યવહાર દેશી દા ગુણ દેદુ અપરમે દીઠા ભાવે. દ્રષ્ટાંત આપે છે કે જે પુરુષો એટલે આત્માઓ, પુરુષ એટલે સ્ત્રી અને પુરુષ એવો ભેદ નહીં, જે પુરુષો એટલે આત્માઓ છેલ્લા પાકથી ઉતરેલા સુસ્વર સમાન સુવર્ણ સમાન વસ્તુના ઉત્કટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અચૂત સુવર્ણ સમાન જે અનુત્કટ મધ્યમ ભાવ તેનો અનુભવ નથી હોતો. શું કહે છે કે જે કેવળી પરમાત્મા થઈ ગયા, કેવળી પરમાત્મા થઈ ગયા એને વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન નથી. કેમ કે કૃત્ય કૃત્ય થઈ ગયા, શુદ્ધ જ્ઞાનની ભૂમિકાને ઓળગી ગયા છે. એટલે શુદ્ધ જ્ઞાનમાં ઉત્પન્ન થતા નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, એ બે નયું એને હોતા નથી. એટલે કેવળી ભગવાન કેવળ શુદ્ધ નહીં ને જાણે છે. શુદ્ધ નહીં નું ફળ જે કેવળ જ્ઞાન આવ્યું એને જાણે છે. જેમ સુવર્ણ છે એ બારમું તેરમું ચૌદમું પંદરમું સોળમું થઈ જાય પછી એની દશાઓમાં પંદરમું ચૌદમું નથી, નથી તો જાણેલું નથી, સોળમું શુદ્ધ થઈ ગયું, શુદ્ધ એકદમ. એમ કેવળી પરમાત્માને વ્યવહાર હોતો નથી. વ્યવહાર નિશ્ચયના ભેદ સાધકની દશામાં હોય છે. પરમાત્મા તો પૂર્ણ થઈ ગયા કૃત્ય કૃત્ય, તો એને અનુત્કષ્ટ મધ્યમ ભાવ એને અનુભવ નથી હોતો. તેથી શુદ્ધ દ્રવ્યને કેનાર હોવાથી જેને અચલિત અખંડ એક સ્વભાવ રૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધ નયન સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા સમાન હોવાથી જાણેલો પ્રજ્ઞાન છે. કેવળી પરમાત્માને તો કેવળ જ્ઞાન થયું એને જાણે છે. પૂર્ણ દશા થઈ એમ જાણ્યું એને, અપૂર્ણ દશાના કોઈ મધ્યમ ભાવ સાધકના એને હોતા નથી. શુદ્ધ જ્ઞાન જ નથી તો શુદ્ધ જ્ઞાનાત્મક નહીં પણ નથી તો નહીના નિર્વિકલ્પ ને સવિકલ્પ એવા બે ભેદ પણ એને નથી. કેવળ જ્ઞાન સાહિત સમય દર્શન સાહિત જ્ઞાન થઈ ગયું છે પ્રગટ. એને તો એ પૂર્ણ દશા થઈ જાણેલો પ્રજ્ઞાન છે. જાણે છે, બસ જાણે છે, એમ જાણેલો પ્રજ્ઞાન છે. પરંતુ હવે સાધકની વાત કરે છે. પરંતુ જે પુરુષો પ્રથમ દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે વસ્તુનો અનુત્કૃષ્ટ મધ્યમ ભાવ તેને અનુભવે છે. શું કે છે, સાધક આત્મા છે એ અનુત્કૃષ્ટ ભાવ, ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ નથી થયો, મધ્યમ ભાવ છે એને, તો થોડી શુદ્ધતા પણ છે અને થોડી અશુદ્ધતા પણ પ્રગટ થાય છે. શુદ્ધતા વધતી જાય છે અને અશુદ્ધતા ઘટતી જાય છે, એને નિર્જરા કહેવામાં આવે છે. એમ પોતાની દશાઓમાં એ જેમ જેમ આગળ વધે છે અને તથા પ્રકારનો એને શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયના ભેદો છે એને તે જાણે છે. જાણેલો પ્રજ્ઞાન છે, પૂર્ણ થયો નથી. જેમ સોનું હજી સોળ વલું ન થાય તો તપાસતા જાય કે આ બાર વાલા માંથી તેર વાળું ચૌદ વાળું શુદ્ધતા થાય અને અશુદ્ધતા સોનામાંથી નીકળતી જાય છે. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તપાસ કરે, પણ પૂર્ણ થઈ ગયા પછી કઈ તપાસવાનું રહેતું નથી. એમ સાધક જ્યાં સુધી અર્યંત દશા પ્રગટ ન થાય ત્યાં સુધી તેને વ્યવહાર નહીં. જાણેલો પરિણામ છે, સાધક ને વ્યવહાર આવે છે કે નહીં આવે છે, જાણવા માટે કે આદરવા માટે, કે જાણવા માટે એવા મધ્યમ ભાવને અનુભવે છે. તેમને છેલ્લા ભાગથી ઉતરેલા સૂક્ષ્મ સમાન ઉત્કટ ભાવનો અનુભવ નથી. કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, મિથ્યા તો રહ્યું નથી. મિથ્યા તો ગયું, અજ્ઞાન ગયું, ને કેવળ જ્ઞાન નથી થયું. હજી વચલી ભૂમિકા સાધકની છે. સાધકમાં બાધક તત્વ સાધ્ય હોય તો સાધક કહેવાય. સાધ્યની પૂરી સિદ્ધિ ન થાય તેને સાધક દશા કહેવામાં આવે છે. એ સાધકમાં થોડી વિતરાગતા અને થોડોક રાગ એક સાથે મિત્ર ગુણસ્થાનની પરિપાટી પ્રમાણે હોય છે. કેવળ જ્ઞાન થઈ ગયા પછી તો કૃત્ય કૃત્ય થઈ ગયા, કઈ કરવાનું નથી. માટે મધ્યમ ભાવને અનુભવે છે તેમને છેલ્લા ભાગથી ઉતરેલા સુસ્વર્ણ સમાન ઉત્કટ ભાવનો કેવળ જ્ઞાનનો અનુભવ નથી હોતો. તેથી અશુદ્ધ દ્રવ્યને કિનારો હોવાથી થોડી શુદ્ધ પર્યાય ને થોડી અશુદ્ધ પર્યાય જે છે એ અશુદ્ધ દ્રવ્ય કહ્યું એને. કેમ કે પરિણામ સાપેક્ષ અશુદ્ધ નહીં નો વિષય છે, શુદ્ધ નહીં નો વિષય હોવાથી જેને જુદા જુદા એક એક ભાવ સ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે. એક એક ભાવ સંવર અને નિર્જા અને સાથે સાથે થોડોક આશ્રય ઉપર બંધન થાય છે. અનેક પ્રકારના પરિણામો શુદ્ધિની વૃદ્ધિ થાય, અશુદ્ધિની હાનિ થાય એવી દશાઓ એની સાધક અવસ્થામાં હોય છે. તો એને અનેક ભાવો દેખાયા છે એવો વ્યવહાર નહીં, અશુદ્ધ દ્રવ્યને કહેનારો એવો વ્યવહાર નહીં. વિચિત્ર અનેક વર્ણમાળા સમાન હોવાથી વર્ણમાળા જે સોનામાં અનેક પ્રકારના રંગ બેરંગ થાય, જ્યારે પૂર્ણ થાય ત્યારે એનો એક જ રંગ થાય. એની પહેલા અનેક રંગો ઉત્પન્ન થાય, એમ સાધકમાં અનેક પ્રકારના ભાવો પ્રગટ થાય. પોતપોતાના સમયમાં વર્ણમાળા સમાન હોવાથી જાણેલો તે કાળે પ્રયોજનમાન છે. જાણેલો તે કાળે પ્રયોજનમાન છે. જે કાળે જે પ્રકારની દશા હોય તે કાળે તે પર્યાયને જ્ઞાની સાધક એ જાણે છે કે છે દશા અધૂરી છે, થોડી શુદ્ધિ થઈ થોડી શુદ્ધિની વૃદ્ધિ થઈ થોડી અશુદ્ધિ છે થોડી અશુદ્ધિની હાનિ પણ થાય છે, એમ પોતાના પરિણામને દ્રવ્યના લક્ષ પૂર્વક જાણે છે. અવલંબન દ્રવ્યનું છે, પર્યાય જણાઈ જાય છે, પર્યાયની સન્મુખ નથી. દ્રવ્યની સન્મુખ શ્રદ્ધા જ્ઞાન રહેતું એ અભેદને જાણતા ભેદ પણ એના જ્ઞાનમાં જણાય જાય એવો એના જ્ઞાનનો સ્વભાવ છે. સ્વિકલ્પ દશામાં એકલો આત્મા જણાય છે ને પરિણામ જણાતા નથી કે પરિણામ છે જ નહીં, એમની પરિણામ પણ છે, પણ પરિણામ જ્ઞાનનું જ્ઞેય છે, એ ધ્યાનનું ધ્યેય નથી, એ આશ્રય કરવા યોગ્ય નથી, પણ જાણવા યોગ્ય છે. જાણવામાંથી કાઢી નાખે તો જ્ઞાન ખોટું, ને જ્ઞાન ખોટું તો શ્રદ્ધા પણ ખોટી. સાધક જ નથી, અમે પરિપૂર્ણ થઈ ગયા. આવે પરિપૂર્ણ થઈ ગયા તો તમે પરિપૂર્ણ છો એમ વાત કરો છો કે પરિપૂર્ણ થઈ ગયો એમ કે તું? જો પરિપૂર્ણ થઈ ગયો તો ખોટો છો, જા. પરિપૂર્ણ છું દ્રવ્ય તો કઈ એમને વાંધો નથી. એમ સાધક પોતાના દોષ જેટલા થાય છે એને જાણે છે. અમારા પુરુષાર્થની નબળાઈ છે, થોડો દોષ છે, સ્વરૂપમાં ટકાતો નથી, કર્મના ઉદયથી દોષ થતો નથી, પણ અમારી નબળાઈથી દોષ પ્રગટ થાય છે અને એ દોષ કેમ ટળે એ પણ અમે જાણીએ છીએ. તો તમે જાણતા હો તો સભામાં ઠરી જાવ ને, શા માટે દોષ ઉત્પન્ન કરો છો? કે અમે દોષ ઉત્પન્ન કરતા નથી, દોષ ઉત્પન્ન થાય છે એને અમે જાણીએ છીએ, દોષ ને અમે ઉત્પન્ન કરતા નથી, પણ અમારી પર્યાયમાં છે માટે એટલો સ્વીકાર કરીએ છીએ કે પરિપૂર્ણ જે દશા થઈ નથી. આ આવું સાધકની ચાલ અંદરમાં રમત, દ્રવ્ય દ્રષ્ટિ છૂટે નહીં અને પર્યાય જે પ્રકારે હોય એમ જાણ્યા વિના એ રહે નહીં. પર્યાયમાં આત્મબુદ્ધિ થાય નહીં, દ્રેષ ભાવમાંથી આત્મબુદ્ધિ છૂટે નહીં અને જે પ્રકારના પરિણામો થાય, સ્વાશ્રિત ને પરાશ્રિત, સ્વાશ્રિત વિતરાગતા ને પરાશ્રિત રાગ, એવી ધારાને એ જ્ઞાન ચેતના વડે જાણે છે, જાણેલો પ્રયોજન છે. આ અંદરની સાધકની રમતો એ અજ્ઞાની શું જાણે? આર એ છે પણ આર લેતો નથી, લે આ ચાલે છે પણ ચાલતો નથી, અને આમ આંખ ઉગાડીને જોવે છે પણ એ જોતો નથી, એ સપનું છે બધું. સાંભળતો ખરો, અલૌકિક હતી. સાધક ની દશા પરમાત્મા થાય એની તો શું વાત કરી, પણ સાધુ થયો તો સિદ્ધ થયો. હા હા, સાધુ થયો તો સાધુ એટલે શુદ્ધ ઉપયોગ ની દશા. ઈ આર ની ઈચ્છા થાય ત્યારે 24 કલાકે 48 કલાકે 96 કલાકે એક વખત ઉભાવો બહાર કરે, વાણો તાળો શરીર ઉપર નો, અને કમંડરમાં પાણી શોચ માટે હોય, 120 ડિગ્રી તાપ પડતો હોય, ગળું સુકાતું હોય, પ્રાણ જાય, પાણી તો ન પીએ પણ પાણી પીવું છે એવો વિકલ્પ પણ ના આવે જેની દશામાં, અને દિવસ ના તો ઊંઘે જ નહીં, ઊંઘવાનું તો પ્રશ્ન જ નથી, પણ રાત્રિના પણ છેલ્લા પોરે પાછલા પોરે જરા કરવટમાં 0.5 સેકન્ડ ની ઊંઘ આવે, 1 મિનિટ નહીં, 1 સેકન્ડ ની પણ 0.5 સેકન્ડ ની કેટલી જાગૃતિ આત્મામાં આવી ગઈ છે. આત્મા એવો જાગી ઉઠ્યો છે કે પ્રમાદ એની દશામાંથી નીકળ્યો, ફટ છઠ્ઠામાં આવી ત્યાં સાતમામાં ફટ નિર્વિકલ ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ ની દશા પ્રગટ છે. આ હાલતા ચાલતા સ્થિત કયા? અરે સાધક સાધુ અને કેવળીમાં તું કઈ ફેર જાણી? સાધુ ની દશા શું હોય? મુનિરાજ ની જગત ના જીવો એ સાંભળી હતી વાત, આ પક્ષ ને વાળા ની વાત નથી, આ અનાદિ વસ્તુ ની સ્થિતિ. અત્યારે પણ નગ્ન દિગંબર મુનિઓ મહાવીર ક્ષેત્ર માં બિરાજમાન છે, જોયેલા જીવો અત્યારે વાત કરે છે ત્યાં હતા. જાણેલો તે કાળે પ્રયોજનમાન છે વ્યવહાર, એ રીતે પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે. હવે થોડી ચાર લીટી છે, એની ખુલાસો કાલ થશે, પછી 13મી ગાથા લઈ લેશું. બરાબર, 13મી ગાથા બહુ ઊંચી આવવાની. હા.